હાથ જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે વંદે તો સર્વસિદ્ધે ધુવમચલમણોવમં ગદિં પત્તે ઓછામિ સમય પાહુર્વિણમ સદકે વિલીભણિદમ નિજ સ્વરૂપ કો પરમ રસ જામે ભરવ અપાર વંદો પરમાનંદમય સમય સારય વિકાર. જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિમાં ચારેય અનુયોગ દ્વારા જગતના જીવોને સંસાર પરિભ્રમણથી મુક્ત કરાવી નિર્વાણ દશાની પ્રાપ્તિ થાય એવો ધર્મોપદેશ જેને દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે એમાં પ્રથમાનુયોગ સાથે સંબંધિત આદિનાથ ભગવાનના જે જીવનચરિત્રમાં જે ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વે આઠમા ભવમાં પૂર્વ વિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી દેશમાં ઉત્પલ ખેટક નગરીમાં રાજપદ તરીકે નગરના રાજા તરીકે એ પ્રકારે જીવન હતું એમનું અને એમના જે લગ્ન થયા પત્નીનું નામ શ્રીમતી અને શ્રીમતીના પિતાનું નામ વજ્રદંત ચક્રવર્તી. એટલે કે ઋષભદેવનો જીવ આઠમા ભવ પહેલા આગળ વજ્રજંગ રાજા હતા તેના સસરા તરીકે વજ્રદંત ચક્રવર્તી હતા, છ ખંડના અધિપતિ. પણ જે પૂજ્ય ગુરુદેવશ્રી આપણને જે કહેવાય ને એક દ્રષ્ટિ બતાવી છે કે જેનો સ્વાધ્યાય કરવાથી જીવને યથાર્થ દિશા મળે છે. સામાન્ય રીતે કેવું હોય કે પ્રથમાનુયુગની કથાઓ વાંચે અને શલાકા પુરુષોનો પુણ્યનો વૈભવ જોવે અને અંદરમાં એના પરિણામ બગડી જાય કે આપણે તો આમાંનું કશું જ નથી. સમજાય છે કે નહીં? જ્યારે એ ચક્રવર્તીના જે વૈભવમાં છેલ્લે એક લાઈન લખી હોય છે કે આ બધું છોડીને એવો ચૈતન્ય લક્ષ્મીને મુક્તિરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે એ બધાને છોડીને વનખંડમાં ચાલ્યા ગયા અને એ વસ્તુ જે છે એ અંદરમાં એને જે મુખ્ય ફોકસ કરવાની છે. પ્રથમાનુયોગની શૈલી કેવી છે? ટેબ્લેટ જેવી છે. દ્રવ્યાનયુગની શૈલી છે ને એ વેઇનમાં ડાયરેક્ટ ઇન્જેક્શન આપે એવી છે, પદ્ધતિ આ છે. સમજાય છે કે નહીં? એટલે દવા આપે ને, બધું લાંબુ લાંબુ લખ્યું અને પછી છેલ્લે એક લીટીની અંદર સ્વભાવની અંદર જવાની વાત લખી હોય. જ્યારે દ્રવ્યાનયુગમાં તો સીધી અંદરમાં સમ્યક દર્શનનો વિષય ભૂત જે જ્ઞાયક ભાવ છે એની વાત આવે. દ્રવ્યાનયુગના ગ્રંથોમાં સલાકા પુરુષોની વાત નહીં જોવામાં આવે. દ્રવ્યાની યોગમાં તો એમ જ કે શલાકા પુરુષ તો આ અંદરમાં મારો ભગવાન આત્મા છે ને શલાકા પુરુષોનો પણ રાજા છે. આ તો જીવ રાજા છે કે જેના શરણમાં જતા જીવને સહચરમાં શુભ ભાવ ત્યાં શલાકા પુરુષોના પુણ્ય બંધાય છે ભાઈ. સમજાય છે કે ના? શલાકા પુરુષોના પુણ્ય જે છે ને એ તો સ્વભાવના શરણમાં જતા જીવ રાજાના શરણમાં જતા મફતમાં આવા પુણ્ય બંધાઈ જાય છે. એ તો બધી સાઈડ ઇફેક્ટ છે આ બધી શલાકા પુરુષો જે છે એ તો. સમજાય છે કે નહીં? દવાની સાઈડ ઇફેક્ટ હોય છે ને એ છે. અને એ આ વજ્રદંત ચક્રવર્તી આ રહસ્યને જાણતા હતા. કેમ કે પરમ રહસ્ય પ્રભુ આત્મ જ્ઞાન નિધાન જો. એવા અંદરમાં શુદ્ધ ચૈતન્ય તત્વનો એમને આશ્રય લીધો. એ સવારે કળષ્ટિકામાં આપણે વાત ચાલે છે. હા, રાગથી જુદો પડવાનો ત્રણ કાળમાં એકમાત્ર એક જ ઉપાય છે કે અંદરમાં રાગથી ભિન્ન અંદરમાં મારો ભગવાન હાજરા હજુર છે. જ્યાં જીવે એની ઉપાસના કરી નથી અને રાગથી જુદો પડ્યો નથી. પર્યાયમાં સમજા, દ્રવ્ય તો ભિન્ન છે જ, પર્યાયમાં રાગથી છૂટો પડી જાય છે. અને એ આ કામ ચક્રવર્તી જે છે, બહારમાં આવી જાતિના ઊંચા પ્રકારના પુણ્યના સંયોગો હોવા છતાં અંદરમાં રંચ માત્ર એની સાથે લેપાતા જોવામાં આવતા નથી, કાળા નાગ સમાન જાણે છે. અને એ વજ્રદંડ ચક્રવર્તી અંદરમાં વૈરાગની ભાવનાથી એક પેલા કમળની અંદર મરેલા ભમરાને જોયું તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે, પણ એ મરેલા ભમરાને જોયું ને અંદરમાં એકદમ ભાવો ઉછાળ માર્યા કે નહીં, બસ આ પર્યાયમાં આ કામ કરી લો હવે. હવે કહે છે કે લેટ કરવા જેવું છે નહીં, અને સીધા પોતાના 1000 પુત્રોને બોલાવીને કહ્યું કે કામ કરો, હવે અમે નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરીને અમારું કૃતકૃત્ય દશાને પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છીએ, અને તમે આપણે આ કુળક્રમ જે છે અને રાજનીતિ જે છે એ પ્રમાણે તમે આ બધું સંભાળો. દીકરા પણ આખરે ધર્માત્માના દીકરા છે ને, ધર્માત્મા જ કહીશું ને, કેમ કે જવાબ ધર્મ તરફથી આપે છે, એટલે આપણે ધર્માત્માના દીકરા કહીશું, ચક્રવર્તીના દીકરા નહીં કહીએ ભાઈ, ધર્માત્માના દીકરા કહીશું. કેમ કે બધા દીકરા એક જ જવાબ આપે છે કે પિતાજી તુમરી સમજ સોઈ સમજ હમરી, ખાલી બોલ્યા હતા ને, તુમરી સમજ સોઈ સમજ હમરી, હમે નૃપપદ ક્યો દિયા, જે તમારી વિચારશ્રેણી છે ને એ જ અમારી વિચારશ્રેણી છે, અમે પણ તમારી સાથે નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરવા વાળા છીએ, એમાં રંચ માત્ર ફેરફાર થવા વાળો નથી. હમે નૃપપદ ક્યો દિયા, અમે તમે આ રાજગાદી પર શું કામ અમને બેસાડો છો, આ રાજગાદી છે કે સંસાર ગાદી છે, જગત ભલે ને રાજગાદી કહે પણ કશાય ગાદી છે, ખરેખર જોવા મળે આકુળતાની ગાદી છે ને જગતમાં નથી કહેતા, જેમ પેલા ઇન્ટરવ્યુ માટે હોય છે ને ગાડી બહારમાં સેલિબ્રિટીમાં હોટ સીટ પર બેસાડે એવું કહે છે ને, હોટ સીટ, હવે એનું નામ જ ચોખ્ખું લખ્યું છે ભાઈ અક્ષય, હોટ જ લખ્યું છે, કોલ્ડ ક્યાં લખ્યું છે, હોટ સીટ જ લખ્યું છે ને, આકુળતા છે. હા, કોલ્ડ સીટ તો અંદરમાં પોતાનો શુદ્ધાત્મ દેવ બિરાજમાન છે ને, એ કોલ્ડ સીટ છે, ચૈતન્યની શીતળતા છે. 1000 પુત્રોમાંથી એક પણ માનવા તૈયાર થતા નથી, તો પિતાજી જે છે અલગ અલગ પ્રકારના મોસમમાં 12 માસની અંદર અલગ અલગ પ્રકારના કેવા બહારમાં પ્રતિકૂળ સંયોગો આવતા હોય છે, અને ભૂલમાંથી જો તમે ચલિત થઈ જશો તો આગળ એક એક વસ્તુની આપણે 3-4 માસની ચર્ચા પણ જોઈ, અષાઢ શ્રાવણ ભાદરવો આસો પિતાજી સમજાવે છે. અને ત્યાં સુધી કહ્યું કે તમે મુનિધર્મને લજવશો એના કરતા ઘરમાં રહો, સમ્યક દર્શન પૂર્વક અણુવ્રત અંગીકાર કરો, ઓપ્શન છે ને આપણી પાસે, મહાવ્રતનો શું કામ અત્યારે હઠ ધારણ કરો છો, તમારાથી નહીં પડાય, અને નહીં પડાય તો મુનિધર્મને લજવશો. આગળ જતા એમને કહ્યું કે અરહંત પરમેષ્ટી અને સિદ્ધ પરમેષ્ટીનું તમે નામ બગાડશો, એના કરતા ઘરમાં રહીને તમે ધ્યાન કરો. પણ છેવટે છે તો ચક્રવર્તી ધર્માત્માના દીકરા છે ને, એમને જવાબ પણ સામે એ રીતે આપ્યો કે નહીં, તમે અમને અંડર એસ્ટિમેટ ના કરો, અમારા પુરુષાર્થને તમે ઓછો ના સમજો. અને એની અંતર્ગત જે આપણે છેલ્લે એક વાત કરી હતી કે આસો મહિનામાં જયારે પિતાજીએ કહ્યું કે બહારમાં આ પ્રમાણે 5 ઇન્દ્રના વિષય ભોગની સ્થિતિ હશે, 11માં ગુણસ્થાન વાળા જીવ પણ પડી જતા જોવામાં આવે છે, એના કરતા બેટર વે એ છે કે તમે ઘરમાં રહીને કામ કરો, ત્યારે જે દીકરાઓ હવે જવાબ આપે છે જરાક જોઈએ છે આપણે. જો વિષય વિડાર વાળી પંક્તિ છે, હા જો શું કહેજો, વિષય વિડાર પિતા તન કસે ગિરકંદર નિરજન વન બસે, મહામંત્ર કો લખી પર ભા ભોગ ભુજંગન ગાલે ઘાવ. શું કહે છે, વિષય વિડાર, આ વિષયોના જે પરિણામ છે ને એક એક ઇન્દ્રના વિષયના, એનો અમે ત્યાગ કરી દઈશું. વિષય વિડાર પિતાજી, અમે તન કશે, મુનિરાજના બાહ્ય તપ કહે ને કાય ક્લેશ, કાય ક્લેશ પર પ્રાયશ્ચિત વિનય વૈયાવૃત છે ને એ પ્રમાણે બહારમાં અનશન અવમોદર્ય રસ પરિત્યાગ વિવિક્ત સંયાસન કાય ક્લેશ અમે આ પ્રમાણે તપશ્ચર્યા ધારણ કરીશું. ગીર કંદર એ પર્વતની ગુફાઓની અંદર અમે રહીશું અને નિર્જન વન જ્યાં માણસનો સંચાર પણ ના હોય એવા વન જંગલની અંદર અમે રહીશું અને એમાં શું કરીશું? આ તો બહારની વાત કરી કે આવા બહારમાં આ પ્રમાણે, પણ અંદરમાં શું કરીશું? અમે મહામંત્ર કો લખી પરભાવ ભોગ ભુજંગન ઘાલી ઘાવ. ભુજંગ એટલે સાપ, ભુજંગ એટલે શું? સાપ. અને જેમ સાપ ડંખ મારે ને, અને ડંખ મારે તો પછી એનું ઝેર ચડે, એમ અહીંયા બતાવવું છે કે આ વિષય ભોગના પરિણામ એ જે અંદરમાં પરિણામ થયા ને એ સાપોલિયા જેવા છે, અને પછી એક વખત એવી જાતિના પરિણામ ઉત્પન્ન થયા પછી એનું ઝેર ચડે. જ્યાં સુધી એ પદાર્થ ભોગવવા ના મળે ને ત્યાં સુધી જે ગેર લુપ્તતા ત્યાં સુધી ચેન ના પડે. સમજાય છે કે નહીં? એક પદાર્થ જોવાની ચાખવાની સૂંઘવાની ઈચ્છા જ્યાં સુધી ના મળે ને બસ ત્યાં સુધી ચેન ના પડે. પણ અહીંયા કહે છે કે જો બહારમાં અમારી સ્થિતિ આવી હશે અને અંદરમાં અમારી પાસે એક મહામંત્ર છે, હા મહામંત્ર જે છે અંદરમાં પરિણામ માત્ર તે ભિન્ન મારો જે ભગવાન બિરાજે છે એમાં સુખ નામની શક્તિ છે. અનંત શક્તિઓમાં મારામાં એક સુખ નામની શક્તિ છે કે જેનું લક્ષણ અનાકૂળતા જેનું લક્ષણ એવી મારામાં સુખ નામની શક્તિ છે. ને નિયમસાર પરમાગમ કહ્યું છે કે જેમ જેમ શું કહેવાય, પતાસા હોય ને, પતાસા શેના બનેલા હોય? સાકરના. સાકરના પતાસા બનેલા હોય નિયમસાર. આ આત્મા સુખનો બનેલો છે, મેળ કહેવાય ને, સુખનો બનેલો છે ભગવાન. હવે હું સુખનો બનેલો, અમારી પાસે આ મંત્ર છે, અમારી પાસે આ મંત્ર છે, અમે આ સુખના બનેલા છીએ અને એનો આશ્રય કરવાથી નિરંતર અતિન્દ્રિય આનંદની લહેર આવે છે. માટે અમને આ બહારના વિષયોના ભોગ જે છે ડંખ મારશે નહીં, અને પેલા સર્પ ડંખ મારે ને ઝેર ચડે, પણ પેલા અમને એવા પરિણામ જ નહીં થાય. પરિણામ ને આ દેખવું છે ને સૂંઘવું છે ને ચાખવું છે ને પહેરવું છે ને ઓઢવું છે, અમને એવા પરિણામ જ નહીં થાય. પછી એની અંદર આગળ લાળ રાગની લાળ લંબાઈ તો બીજી વાત છે ને, પણ પરિણામ જ નહીં થાય. કેમ? કેમ કે અંદરમાં અનિચ્છક એવા ભગવાન આત્માનું શરણ લીધું. નિર્જરાધિકાર, હા, ઈચ્છા નિરોધો તપ તપસા નિર્જરા, આવા અમને ધ્રુવ સ્વભાવનું અવલંબન છે. એટલે કહે છે જો મહામંત્ર કો લખી પર ભાવ ભોગ ભુજંગન ગાલે ઘાવ. આગળ કહે છે જો ગાલે ન ભોગ ભુજંગ તબ ક્યો મોહ કી લહેરા ચડે પરમાદ તજ પરમાત્મા પ્રકાશ જીને આગમ પડે ફિર કાલ લબ્ધિ ઉદ્યોત હો યસુ હો યો મન તિરકિયામ તુમરી સમજ સોઈ સમજ હમરી હમે નૃપ પદ ક્યો દિયા. વાહ, શું છે કે જો તો ખરા કેવા ગંભીર ભાવ ભર્યા છે. શું કહે છે? ગાલે ન ભોગ ભુજંગ તબ ક્યો. પેલા નંબરમાં ભોગ ને ભોગવવાની ભાવના જ નહીં થાય. મોહ કી લહેર કેમ, ક્યો મોહ કી લહેરા ચડે, અંદરમાં વિકલ્પ જ નહીં થાય ને, પછી આગળ એની એ લહેર ઝેર કી આવે પ્રશ્ન જ નહીં રહે. અને બીજી વાત સાંભળો, પરમાદ તજ, પ્રમાદ ને છોડીને અમે શું કરીશું? વાહ સાંભળજો, પરમાદ તજ પરમાત્મા પ્રકાશ જીન આગમ પઢે. વાહ, શું કહે છે? પરમાત્મા પ્રકાશ જીન આગમ પઢે. આ જીન આગમ છે ને, આ જીન આગમ છે, કોનો પ્રકાશ કરે છે? હા, આજ માં જીનવાણી છે, પરમાત્માનો પ્રકાશ કરે છે. પરમા અમને અંદરમાં સ્વસંવેદનમાં એ પ્રકાશિત તો થયો છે, સ્વસંવેદનમાં પ્રત્યક્ષ તો થયો છે, છતાં પણ બહારમાં અમને શરણ હોય તો આ માં જીનવાણીનું શરણ હશે કે જે પરમાત્માને બતાવે છે, એનો પ્રકાશ કરે છે. એટલે પ્રમાદને છોડીને અમે માં જીનવાણીનું શરણ લઈશું કે જે પરમાત્માને બતાવે છે. એ પરમાત્મા આ સ્કૂલના ભણવાના થોથાની અંદર કોઈ જગ્યાએ હું પરમાત્મા છું ભણવાનું આવ્યું છે? પૂજ્ય ગુરુદેવનું જે માંગલિક કે હું પરમાત્મા છું એમ નક્કી કર, આપણે કદાચ બે દિવસ પહેલા પણ કહ્યું, પહેલા ધોરણથી છેક ભણવાનું પૂરું થઈ જાય, શું કહેવાય, એમ એ ને ડબલ એમ એ ને જે કહેવાય માસ્ટર કહેવાય, એમાં કોઈ જગ્યાએ હું પરમાત્મા છું ભણવાનું પાઠ જ ના આવે, ગજબ કહેવાય. અને બહારના સિલેબસ તો બધા બદલાતા જાય છે, અમુક અમુક ટાઈમે ચેન્જ થતા જાય છે, પણ આપણા હું પરમાત્મા છું એ જે સિલેબસ છે ને અનંતકાળ પહેલા પણ જોવામાં આવે તો આ જ સિલેબસ છે. સાદી અનંત કાળ સુધી કે આ હું પરમાત્મા છું, ચાહે ભરત ક્ષેત્ર હોય કે ચાહે વિધિ ક્ષેત્ર હોય કે ચાહે ઐરાવત હોય, ચાહે સાતમી નરકની નારકી હોય કે સર્વા સિદ્ધિના દેવ હોય કે ચાહે સિદ્ધ ભગવાન હોય, આ એક જ સિલેબસ છે. હું સ્વભાવથી પરમાત્મા છું, બસ નક્કી કર તું, આ કોર્સ ના બદલાય. એનું નામ છે પ્રવચન સાર, પ્રકૃષ્ટ જે એમના વચન છે બદલાવા વાળા નહીં. આ હા હવે તો સમય એટલે પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ ને પર્સન્ટેજમાં જ માથું મારવું પડે પહેલા તો, સમજે, અત્યારે બધું નવું નવું નીકળ્યું છે ને એ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ ગણાય, મૂકોને બધું બાજુમાં, સમજાય છે કે ને. અમારા ગુરુદેવજી તો ચોથ કેટલું ભણ્યા હતા, હા બસ, અને મોહ રાગ દ્વેષને બધા ઉડાડી દીધા ને મોક્ષ માર્ગમાં લાગી ગયા, અને અલ્પકાળમાં કેવલ જ્ઞાનને પ્રાપ્ત, કશું ભણ્યા વગર તીર્થંકરના જીવ હોય છે ને, હવે 24 તીર્થંકરની ફાઇલ ખોલો, કઈ સ્કૂલ કોલેજમાં ભણ્યા હતા, કાંઈ નહીં, અને કેવલ જ્ઞાન લઈને ઉપર પહોંચી ગયા ત્યાં ગાડી, સમજાય છે કે નહીં? આ માર્ગ તો આ સાહેબ ભાઈ. ઘણી બધી વાતો છે અત્યારે વિષયમાં જતા નથી, આપણે ઇન્દ્રિય જ્ઞાન કેવું છે, કાંઈ મતલબ વગરનું છે ઇન્દ્રિય જ્ઞાન, સ્થૂળ જ્ઞાન, સમજાય છે કે નહીં? હા જુઓ, પરમાદ તજ પરમાત્મા પ્રકાશ જિન આગમ પડે, પછી શું કહે છે, હજાર પુત્રો શું કહે છે જુઓ તો ખરા. ફિર કાલ લબ્ધિ ઉદ્યોત હોય સુ હોય મન થિર કિયા વા. આ એ કહે છે કે અંદરમાં અવાજ જુઓ બુલંદી, કે અમારી કાલ લબ્ધિ ઉદ્યોત હોય શું હોય, ભાવ પકડાય છે ને, હોય શું હોય. જેમ પૂજ્ય બહેનશ્રીને પૂછ્યું ને કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પહેલા એમ કહેતા હતા ને, તો કેના કોના જોરે કે આ સમ્યક તો આટલું દૂર જે આપ કહેતા હતા, કે કોના જોરે કે સ્વભાવના ગાયકના જોરે આવી જાતિનો અવાજ આવતો કે સમ્યક તો આટલું દૂર, હોય શું હોય, આવવું પડશે સમ્યક્ત્વને, સમજાય છે કે નહીં? અમે આ જાતિનો પુરુષાર્થ કરીએ તો કાલ લબ્ધિને આવવું પડશે. અમે કાળ લબ્ધિની સામે નથી જોતા, અમે સ્વભાવની સામે જુએ છે, જ્યાંથી કેવળ જ્ઞાન આવે છે ને, જ્યાંથી સિદ્ધની અમે ત્યાં જોઈએ છે, તો કાળ લબ્ધિને કેમ ના આવવું પડે? એટલે અહીંયા આ કહે છે કે આ પરમાત્માનો પ્રકાશ કરવા વાળી માં જીનવાણી છે અને અંદરમાં અમને એનો અનુભવ થયો છે, તો પછી કાળ લબ્ધિને આવવું પડે, સમજાય છે કે નહીં? જેને અંદરમાં સ્વભાવનું શરણ લીધું છે એનો કાળ નહીં પાકે તો પછી કોનો કાળ પાકશે, કોનો કાળ પાકશે, સમજાય? એટલે કેટલી અંદરમાં કહે છે ને ખુમારે, ફિર કાળ લબ્ધિ ઉદ્યોત હોય શું હોય, હોય શું હોય, યો મન થિર કિયા, દ્રઢતા, ઢીલાસ નહીં, કે કાળલબ્ધિ પાકી હશે કે નહીં, અરે મારી કાળલબ્ધિ પાકી જશે, પાકી છે, કેમ કે મને મારો ભગવાન પસંદ છે ને, બસ મારી કાળલબ્ધિ પાકી ગઈ છે, મારે કાળલબ્ધિની સામે ક્યાં જોવાની જોઈએ, મને મારો સ્વભાવ જોવો છે ને. ચોથા કાળમાં પણ, ચોથા કાળમાં પણ સ્વભાવના આશ્રય કેવલ જ્ઞાન થશે, કાળના આશ્રય ક્યાં કેવલ જ્ઞાન થયું છે? ચોથા કાળમાં, કે ચોથા કાળમાં કેવલ જ્ઞાન થતું, પંચમ કાળમાં ના થાય, પણ ચોથા કાળમાં કેવલ જ્ઞાન કાળની સામે જોવાથી થયું કે અંદરમાં ગાયકના આશ્રય કેવલ જ્ઞાન થયું છે ને? જુઓ, ફિર કાલ લબ્ધિ ઉદ્યોત હોય શું હોય, યો મન થિર કિયા, પછી તુમરી સમજ સોઈ સમજ હમરી, હમે નૃપદ ક્યો દિયા. આગળ કહે છે જુઓ, હવે કાર્તક માસમાં શું કહે છે, પિતાજી બોલે છે હવે વજ્રધન ચક્રવર્તી, કાર્તિક મે સુત કરે વિહાર, કાટે કાકર ચુભે અપાર, મારે દુષ્ટ ખેંચ કેતી, फाटे उरथर हरे शरीर। पिताजी शुं कहे, सांभळो, कार्तिक में सुत, हे पुत्रो कार्तिक में सुत करे विहार। संधि जोड़ी भाई हितेन भाई, એટલે ચાતુર્માસ માં તો વિહાર નહીં કરે મુનિ દશામાં, પછી કાર્તક મહિનો આવશે તમારે શું કરવું પડશે, કાર્તક માસ આવશે તમારે વિહાર કરવો પડશે। અને એ વખતે શું થશે કે સાંભળો, હવે હવે ડરાવે છે પિતાજી કે હવે સાંભળો, કાર્તક માસમાં તમે ગમન કરશો એટલે શું થશે, જુઓ, કાર્તિક મેં સુત કરે વિહાર, એ વખતે કાંટે કાંકર ચુભે અપાર। હા, જમીન ઉપર કાંટા પણ હોય ને કાંકરા પણ હોય, અને આ તમે રહેવા ટેવાયેલા નથી, તમે તો ચક્રવર્તીના રાજકુમારો છો, અને તમે કેવી રીતે રહેવા ટેવાયેલા છો, અને પગમાં કાંટા ને કાંકરા ઘૂસે એ વખતે તમે શું કરશો પછી, એના કરતા બેટર વી છે કે તમે ઘરમાં રહો અને કામ કરો, એમ સમજાવું એમને એમ છે। આ કાંટે કાંકર ચુભે અપાર, પછી સાથે મારે દુષ્ટ ખેંચ કે તીર, કેમ કે તમે અજાણ્યા જગ્યાએ જવાના, ચાતુર્માસ માં તો એક જગ્યાએ બધાને ખબર પડે કે અહીંયા મુનિરાજ ચાતુર્માસ માટે રોકાય, અજાણ્યા જગ્યાએ ચાલ્યા જાઓ તો કોઈ સમજે કે ભાઈ આ કોણ આવ્યું છે, કોણ આવ્યું છે, જંગલની અંદર કોઈ તીર પણ મારે, દુષ્ટ લોકો તીર મારે, અને એવું કહે છે મારે દુષ્ટ ખેંચ કે તીર, અને ફાટે એવું હૃદય ફાટી જાય અને શરીર કંપવા લાગે। હજુ આગળ કહે છે, જુઓ,
थर हरे सगरी देह अपने हाथ काढ़त नहीं बने, नहीं और काहू से कहे तब देह की थिरता हने, कोई खेच बांधे थंभ से कोई खाय आत निकाल के, કુલ આપને કી રીતિ ચાલો રાજનીતિ વિચાર કે।
જો બીજી પણ એક વાત સાંભળો કે થર હરે સગરી દેહ અપને, શરીર ધ્રુજતું હોય, પણ એક વાત સાંભળજો, હાથ કાઢત નહીં બને, જે તીર અંદરમાં ઘૂસી ગયું ને, સાંભળજો, તમે તમારી જાતે તીર જાતે કાઢી શકશો નહીં, નહીં કાઢી શકો, સમજાય છે કે ને। અને બીજી વાત, નહીં ઓર કાહુ સે કહે, જાતે તમે તીર કાઢી નહીં શકો અને તમે બીજા કોઈને કહી પણ નહીં શકો, તબ દેહ કી થિરતા હને, તમે ઢીલા પડી જશો, પુરુષાર્થ ઢીલો પડી જશે, શિથિલતાને અંગીકાર કરશો, અને સાથે બીજું આવું પણ બને, કોઈ ખેંચ બાંધે થંભશે, કોઈ તમને બાસીને ઝાડના થડ સાથે બાંધી પણ નાખે, અને કોઈ ખાય આંત નિકાલ કે, જંગલમાં તો ભીલ લોકો પણ રહેતા હોય અને તમારા શરીરને ફાડી ખાય ને આંતરડા વગેરે ને એ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી જાય, માટે બેટર વે છે કે આપના આપણા એક કુળની રીતિનો પણ વિચાર કરો અને રાજનીતિનો પણ વિચાર કરીને હમણાં તમે થોડોક ટાઈમ રોકાઈ જાઓ। હવે દીકરાઓ જવાબ આપે છે, જુઓ હવે શું કહે છે,
पद पद पुण्य धरा में चले, कांटे पाप सकल दल मले, क्षमा ढाल तल धरे शरीर, विफल करे दुष्टन के तीर।
समझे, विफल करे दुष्ट लोको जे तीर छोड़ा हो ने, तो भले छोड़ा પણ કેવી રીતે વિફળ કરીશું,
પદ પદ પુણ્ય ધરા મે ચલે,
કે એ કહે છે, અને બીજી રીતે કાંટે પાપ સકલ દલ મળે, કાંટા કયા કયા, આ પેલા પગમાં કાંટા વાગે કાંટા નહીં, શું કહે છે, કાંટે પાપ સકલ દલ મળે, બંને રીતે એનો અર્થ થઈ શકે, પેલો આપણે એક અર્થ આ કરીએ છીએ કે પદ પદ પુણ્ય ધરા મે ચલે, કાંટે પાપ સકલ દલ મળે, માને બહારમાં પાપનો ઉદય ચાલી રહ્યો છે, અસાતાનો ઉદય ચાલી રહ્યો છે ને, અને અસાતાનો ઉદય ચાલી રહ્યો છે એ વખતે પણ, અસાતાના ઉદય વખતે પણ અમે એની સાથે જોડાઈને નવા કર્મો બાંધીશું નહીં, અમે મંદ કષાયનું સેવન કરીશું, સ્વરૂપમાં ન રહેવાય તો મંદ કષાયનું સેવન કરીશું પણ અમે અમારા પરિણામને બગાડીશું નહીં. એનો અર્થ છે પદ પદ પુણ્ય ધરામે ચલે. જેમ જગતમાં તો શું હોય, કોઈ થોડુંક આમ બે શબ્દ બોલે તો સામે બીજા શબ્દ બોલી નાખે ને, કોઈ થોડુંક આમ બોલે થોડું આમ બોલી નાખે, તો પાપના ઉદયમાં નવું પાપ બાંધ્યું. પણ અમે આવું નહીં કરીએ, પાપનો ઉદય આવશે ને પણ અમે સમતા ભાવ રાખીશું, સમતા ભાવ રાખીશું. એક વાત આ છે. બીજી વાત, અધ્યાત્મની શૈલીમાં પદ પદ પુણ્ય ધરા, પુણ્ય એટલે પવિત્રપણે કર્મ થાય. આ અમારી જે ધરા છે ને ચૈતન્ય ધરા, એ પવિત્ર ધરા છે. આ અમારી પવિત્ર ધરા છે અને આ શુભાશુભ વિકલ્પ થાય છે ને કાંટા છે. પર્યાયમાં શુભ ને અશુભ વિકલ્પ થાય એ કાંટા છે. પિતાજી તમે કયા કાંટાની વાતો કરો છો, તમે કયા કાંકરાને કાંટાની વાતો કરો છો? આ બહારના જડ પુદગલ જે આત્માને અડતા જ નથી, શરીરને પણ ખરેખર કાયદેસર નથી અડતા, શરીરને પણ કાયદેસર ક્યાં અડે છે? ત્રીજી ગાથા. હા, એટલે તમે આત્માને ચૂબવા, આત્માને ચૂભે છે ને તો આ અંદરમાં જે વિકારી પરિણામ થાય છે, શુભાશુભ આવે છે ને, પૂજાની એક લાઈન આવે છે, હા, એની અંદર એક લાઈન છે ને, અજ્ઞાન વિધા, એની અંદર છે આંગન મેં શુભ કાંટો સી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગન મેં. આ શુભાશુભ ભાવને કાંટો સી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગન મેં. આંગણ એટલે પર્યાય અને ચૈતન્ય સદન એટલે મારો ભગવાન જે પવિત્ર છે. અને આ છે, અને અમે એ કાંટાને કાઢી નાખીશું આ શુભાશુભ વિકલ્પને. એ કેવું છે જુઓ, અને ક્ષમા ઢાલ તલમ ધરે શરીર. પેલા દુષ્ટો તીર મારે ને તો કે ઢાલના રૂપમાં બહારની કોઈ ઢાલ નહીં પણ અંદરમાં ક્ષમા સ્વભાવી મારો ભગવાન બિરાજે છે ને, અમે અંદરમાં ક્ષમા સ્વભાવી ભગવાન આત્માનું બખ્તર પહેરેલું છે. બખ્તર પહેરું હું અનાદિ અનંત ટંકોત્કીર્ણ ટકવા વાળો ભગવાન છું ને, અમારી પાસે એ ઢાલ છે ને. બહારની ઢાલ તો શું ઢાલ કામમાં આવે, કોઈ ઢાલ કામની નથી. ક્ષમા ઢાલ તલ ધરે શરીર વિફલ કરે દુષ્ટન કે તીર. હવે એમાં દુષ્ટ જેને તીર છે એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થયું નહીં અમારાથી. તો હવે કહે છે આગળ સાંભળજો, જો કર દુષ્ટ જન કે તીર નિષ્ફલ દયા કુંજર પે ચઢે તુમ સંગ સમતા ખડગ લે કર અષ્ટ કર્મન સે લડે ધની ધન્ય યે દિનવાર પ્રભુ તુમ યોગ કા ઉદ્યમ કિયા તુમરી સમજ સોઈ સમજ હમરી હમે નૃપ પદ ક્યો દિયા. જુઓ તો ખરા શું કહે છે, કર દુષ્ટ જન કે તીર નિષ્ફલ દયા કુંજર પે ચડે. અમને તો એના પ્રત્યે દયાનો ભાવ આવે છે કે આ જીવ જે છે ને ખોટા પરિણામ કરીને નવા કેટલા કર્મ બાંધે છે, એ અમારો શત્રુ નથી પણ અમને તો એના પ્રત્યે દયાનો ભાવ આવે. જેમ ગુરુદેવ શ્રી હંમેશા કહે ને, આ બધા જગતમાં લોકો વિરોધ કરે છે પણ અમને એના પ્રત્યે દયાનો ભાવ આવે છે, કરુણાનો ભાવ, કે આ વિપરીત માન્યતાના ફળમાં આ મનુષ્ય ભાવ પછી ક્યાં અવતાર થશે, એમ દયાનો ભાવ આવે છે એના ઉપર. અને સાથે કહે છે તુમ સંગ સમતા ખડગ લેકર. ખડગ માને તલવાર, સમજે, પણ કઈ સમતા ભાવ, સામ્ય ભાવની તલવાર લઈને તુમ સંગ સમતા ખડગ લેકર અષ્ટ કર્મન સે લડે. જેમ તલવારથી લડવામાં આવે ને, કે અમારી પાસે પણ તલવાર છે ને અમારે લડવાનું પણ છે, પણ અમારી પાસે તલવાર અલગ છે ને શત્રુ અલગ છે, તલવાર અલગ છે ને શત્રુ અલગ છે. અમારી પાસે તલવાર જે છે એ સામ્ય ભાવ સમતા ભાવની તલવાર છે, અને અમારા શત્રુ હોય તો આ મોહ રાગ દ્વેષ ને આઠ જડ કર્મ છે ને એ અમારા શત્રુ છે. અને સામ્ય ભાવને ધારણ કરી અને અમે આઠે કર્મને શું કરી નાખીશું, નિસ્ત નાબૂદ કરી નાખીશું. અને બીજી વાત સાંભળો, ધની ધન્ય યે દિન વાર. આ દિવસ ધન્ય છે, હા, આજનો વાર પણ ધન્ય છે. ધની ધન્ય યે દિન વાર પ્રભુ તુમ યોગ કા ઉદ્યમ કિયા. તુમ યોગ કા ઉદ્યમ કિયા, તો તમે તો અમારા જીવન પરિવર્તનમાં નિમિત્ત કારણ બન્યા. કેમ કે તમે પણ કદાચ હજુ લેટ કર્યું હોત ને, બે પાંચ દસ વર્ષ લેટ કર્યું હોત તો અમે પણ કદાચ અમને પણ ક્લિક ના થાત, માટે તમે આજના દિવસે આવા તમારા પરિણામ ઉછળ્યા ને, એટલા માટે ખરેખર આજનો દિવસ ધન્ય છે ને, આજનો વાર ધન્ય. તમે કર્યું માટે નહીં અક્ષયભાઈ, તમે કર્યું માટે નહીં, પણ આજે તમે કર્યું ને એનાથી અમને પણ એક અંદરમાં થઈ ગયું કે નહીં ભાઈ આપણે આપણું કામ કરી લો. એ કહે છે જો, ધની ધન્ય યે હે દિન વાર પ્રભુ, તુમ યોગ કા ઉદ્યમ કિયા, તુમરી સમજ સોઈ સમજ હમરી, હમે નૃપદ ક્યો દિયા. જે તમારો વિચાર છે એ જ અમારો વિચાર છે, અમે તમારી પાછળ જ છીએ બિલકુલ, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. આગળ કહે છે જુઓ, માક્ષર મહિનો શું કહે, જુઓ, અગહન મુનિ તટની તટ રહે, ગ્રીષ્મ શૈલ શિખર દુઃખ સહે, પુનિ જબ આવત પાવસ કાલ, રહે સાધુ જનવન વિકરાલ. તો પિતાજી હવે ત્રણેય જે મોસમ છે એના તરફથી સમજાવે છે, ત્રણેય મોસમનું યાદ કરે. જુઓ, એક તો કે છે જે માક્ષર મહિનામાં મુનિરાજ છે તટની તટ રહે, તટની એટલે નદીના કિનારે રહે છે. નદીના કિનારે શિયાળામાં કેટલી ઠંડી લાગે, પછી ગ્રીષ્મ ઉનાળાની મોસમમાં શૈલ શિખર મુનિ તપ તપે દાજે નગન શરીર, ગુરુસ્તુતિમાં લખ્યું શૈલ શિખર મુનિ તપ તપે, નીચેથી શિલા તપેલી હોય અને ઉપરથી અગ્નિના ગોળા વરસતા હોય, શૈલ શિખર દુઃખ સહે, અને પુનિ જબ આવત પાવસ કાલ, પછી વરસાદની મોસમ આવશે ને એ વખતે રહે સાધુ જન વન વિકરાળ, વિકરાળ વનમાં રહે છે. એટલે ત્રણેય મોસમમાં તમે હેરાન પરેશાન થઈ જશો. પિતાજી દીકરાઓને કહે સમીરભાઈ, ત્રણેય મોસમમાંથી ક્યાંય તમે સુખેથી રહી શકશો નહીં, એના કરતા બેટર વે છે કે તમે આવા સરસ મજાના પેલેસ મોટા ભવનો છે એની અંદર રહો અને શાંતિથી પછી તમે કરજો. હું તમને એકદમ ના તો નથી પાડતો, એવું તો કહેતો નથી, અને તમને કહું છું કે તમે સમ્યક તો પૂર્વક અણુવ્રત અંગીકાર કરીને રહો, હું સાવ એવો તો થોડો છું, હા તમે મારી વાત માનો ને. એ કહે છે જુઓ, હજુ આગળ કહે છે, વન વિકરાળમાં શું થશે પાછું, હવે જુઓ,
રહે વન વિકરાલ મે જહાં સિંહ શ્યાલ સતાવહી, કાનો મે બીછો બિલ કરે ઓર શ્યાલ તન લિપટાવહી, દે કષ્ટ પ્રેત પિશાચ આન અંગાર પાથર ડારકે, કુલ આપને કી રીતિ ચાલો રાજનીતિ વિચાર કે.
ખાલી વનમાં રહેવું પડે એવું નથી, વનમાં પણ ખાલી રહેવાથી નથી પતી જતું, વનમાં પણ બહુ તકલીફો હોય છે. પિતાજી કહે છે દીકરાઓને, શું કહે છે,
રહે વન વિકરાલ મે જહા સિંહ શિયાળ સતાવી, ત્યાં શિયાળિયા ને સિંહ ને વાઘ એ પણ ત્યાં સતાવવા વાળા હોય છે, ઉપસર્ગ કરવા વાળા.
હા, એવું નથી હોતું કે પેલી બંધ ગાડીમાં જઈને જંગલમાં જોઈને જોઈને આવી ગયા ને, આપણે પેલી ગાડીમાં હોય અને પેલું સફારી કે શું કહેવાય આંટો મારીને આવી ગયા ને, એવું થોડું રહેવાનું છે. ત્યાં ગાડી તમારે તો આ પ્રમાણે જ રહેવાનું છે, ત્યાં કોઈ ગાડીમાં છુપાઈને રહેવાનું હોય કે એવું તો છે નહીં, આમ રહેવાનું છે. અને વાઘ સિંહ ચિત્તા વગેરે ફરતા હશે, અને એ તો વાત જાણે ઠીક છે, કાનો મે બિચ્છુ બિલ કરે, સમજાય. આમ તમે ધ્યાનમાં બેઠા છો, બે કલાકની સામાયિકમાં બેઠા છો, અને એ જ વગેરે વીંછી આમ ચડતો ચડતો આવે, અત્યારે તો ખાલી માખ બેઠી હોય આમ આમ કરે છે ને, તું આમ આમ તમને ભગવાનના દર્શન કરતો ને એક આમ 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 કરે. પહેલા નંબરમાં તો માખ આવી જ ના જોઈએ ઘરમાં, ઘરમાં માખ આવે ક્યાંથી, સમજાય છે કે નહીં. અત્યારે તો એવું થઈ ગયું ને એકદમ નીટ એન્ડ ક્લીન, ઘરમાં માખ છે ને પ્રવેશ કરે. હા, હવે એની જગ્યાએ કહે છે કે મોઢા પર માખ બેસે આમ તો ઉડાડી નાખે તારે તે રહેવાય નહીં, એની જગ્યાએ એ સ્થિતિ આવશે, કેમ કે ચક્રવર્તીના તો ત્યાં તો કોઈ જાતિની કમી તો હોય નહીં ને. એ કહે છે જંગલની અંદર તમે તપશ્ચર્યા કરશો ને ધ્યાનમાં બેઠા હોય કે વીંછી આમ આવશે ઉપર આવશે ને કાનમાં જશે. કાન ખજૂરો આજ સુધી કોઈના કાનમાં ગયો ને, અંદરમાં પેલું વિવાહ કહેવાય ને, પણ છતાં પણ બધા નામ પડી ગયું છે કાન ખજૂરો, સમજાય છે કે નહીં? બધા પૂછે પણ ખરા ડોક્ટર ને કે સાહેબ આ કાન ખજૂરો ખરેખર ડોક્ટરો કહે છે અને કોઈ દિવસે સાંભળ્યું નથી કાન ખજૂરો અંદરમાં ગયો, છતાં પણ કાન ખજૂરો આમ જતો જોવે અને પથારી કરી નીચે ઊંઘતો હોય તો કે આજે તો નીચે નહીં ઊંઘવું, આજે તો ઉપર ઊંઘી, સમજાય છે કે નહીં? હા, કાન ખજૂરો જોયો ને, બસ વાત પૂરી થઈ ગઈ. હવે કહે છે કે એ દીકરાઓ તમારે કહે છે કે આ આ ત્યાં વિચ્છી આવા હશે ને કાનની અંદર બિલ બનાવશે, વિવાહ અંદરમાં જઈને બચ્ચાને જન્મ આપશે ત્યાં. જો કાનો મેં બિચ્છુ બિલ કરે ઓર વ્યાલ તન લિપટાવી, સાથે જે ઝેરીલા અજગર સર્પ હોય ને એ પણ આમ એ પેલા ઝાડના ફરતે વિંટા, એમ તમે બેઠેલા હશો અને શરીર પ્રત્યે વિંટાઈ જશે બધા, આવું પણ બનશે. અને સાથે હજુ પણ સાંભળો, બધા હથિયારો ફેંકે છે પિતાજી, સમજ, જેટલા બધા ઉપાયો હા છોકરાઓને પાછા મોકલવા માટે. હા, દે કષ્ટ પ્રેત પિશાચ આન, આ ભૂત અને પિશાચ એ બધા આવીને કષ્ટ આપશે કેવી રીતે? અંગાર પાથર ડાર, કે ઉપરથી અંગારાનો વરસાદ કરશે, ધગધગતા અંગારા અને પથ્થરોનો વરસાદ કરશે, આ બધું થશે. માટે બેટર વે છે શું કે તમે ઘરમાં રહો, આપણા કુટુંબ પરિવારનો રીત રિવાજ તે રીતે રહો અને રાજકાજ સંભાળો અને રાજનીતિનો પણ વિચાર કરો. તમે મારી વાત સાંભળો. હવે દીકરાઓ કહે છે અમારી વાત તમે સાંભળો, હવે અમારો નંબર હવે આવે, એવું શું કહે છે? જો દીકરાઓ, હે પ્રભુ બહુત બાર દુખ સહે, બિના કેવલી જાય ન કહે. વાહ, શીત ઉષ્ણ નરક ન કેતા, કરત યાદ કંપે સબ ઘા. પિતાજી તમે શું, અમે તમે શું અમને મિસગાઈડ કરો છો? તમે આ એક પેલો સાપ લપેટાઈ જાય ને વિચ્છી આમ થાય ને શિયાળાની મોસમ બતાવો છે ને ઉનાળાનું બતાવો છે ને ચોમાસાનું આમ આમ કરીને, અમે ભણેલા છીએ, છડાળા પણ ભણેલા છીએ અને બાર ભાવનાની અંદર મોક્ષમાં પ્રકાશક બધું ભણેલા છીએ અને નરકની અમને ખબર છે. એ કહે છે કે નરકની અંદર આપણે એવા દુઃખો ભોગવ્યા, પેલી લીટીમાં લખ્યું ને ગાડી કે હે પ્રભુ બહોત બાર દુઃખ સહે, બિના કેવલી જાય ન કહે. આ જીવે એવા દુઃખો ભોગવ્યા છે કે કેવલી ભગવાન સિવાય ભગવાનના જ્ઞાનમાં જણાય છે કે આને દુઃખો કેવા ભોગવે. બાકી આ જીવા દ્વારા તો કહી શકાય એવું છે, એવા દુઃખો આપણે ભોગવ્યા છે. અને તમે આવા નાના નાના દુઃખોને યાદ કરાવશો અમને અને સાથે હવે યાદ કરે છે, હવે એક એક ગતિને પણ યાદ કરે છે. હવે સાંભળજો, નરક ગતિ આવશે, પછી દેવ ગતિ આવશે, પછી તિર્યંજ ગતિના દુઃખ. આ સિસ્ટમેટિક છે આખું. અત્યારે પેલા નરક પેલા ડરાવે છે દુઃખોથી, છોકરા જવાબ આપે છે, શીત ઉષ્ણ નરક કે તાત, કરત યાદ કંપે સબ ઘા. નરકની અંદર મેરુ સમાન લોહ ગલી જાય, એસી શીત ઉષ્ણતા થાય, અનંતવાર એ પહેલીથી સાતમી નરક સુધીમાં દરેક સ્થિતિ અનંતવાર જન્મ્યા મર્યા અને આવી જાતિના ભયંકર દુઃખ ઉઠાવ્યા છે ને, આ તો દુઃખોથી મુક્ત થવાનો અવસર મળ્યો છે. માટે અમારે ફરીથી ભવિષ્યમાં નરકના દુઃખોને પ્રાપ્ત કરવા માટે જવું નથી. હજુ કહેજો આગળ, ગાત કંપે નરક મે લહે શીત ઉષ્ણ અથાહી, જહા લાખ યોજન લોહ પિંડ સુ હોય જલ ગલ જાયહી, અસી પત્રવન કે દુખ સહે પર બસ સ્વવસ તપના કિયા, તુમરી સમજ સોઈ સમજ હમરી હમે નૃપ પદ ક્યો દિયા. વાહ, શું કહે સાહેબ? એ નરકના દુઃખોને યાદ કર્યા અને એક લાખ યોજનનો મેરુ પર્વત છે ને એ કહે છે બિલકુલ આમ ઓગળી જાય, જેમ પેલી મીણબત્તી હોય તો માખણનો ગોળો હોય, માખણનો આમ પિંડ હોય અને અગ્નિનો તાપ મળે કેવું ઓગળી જાય, એમ કે છે ફડાક દઈને આખું ઓગળી જાય છે. એવી જગ્યાએ અનંતવાર જન્મ્યા છે. પણ એક મહત્વની વાત કરી કે અનંત કાળ મેં આવી જાતિના દુઃખો સહન કર્યા, પર્વસે સહન કર્યા. બહુ સરસ રીતે લખ્યું, અસી પત્ર વન કે દુઃખ સહે, પછી લખ્યું છે પર્વસ, પરાધીન થઈને મારી ઈચ્છા તો નહોતી કે દુઃખ સહન કરવા પડે, પરાધન થઈને મેં અનંતવાર આવી જાતિના દુઃખો સહન કર્યા, પણ મેં સ્વવસ્થિને એક વખતે અંદરમાં સ્વભાવના અવલંબને મેં સાચું તપ અંગીકાર ના કર્યું. સ્વબસ તપ તપે, સમજાય છે કે નહીં? લખી ને સ્વબસ તપ ના કિયા. જો આ અધ્યાત્મ આવી ગયું, સ્વ શબ્દ આવ્યો, સ્વવસ ઈચ્છા નિરોધો તપ તપસા નિર્જરા સ્વરૂપ વિસ્ત્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના સ્તપ. મુનિરાજ એ જંગલની અંદર આરાધના કરે છે, અંદરમાં સ્વરૂપમાં ડૂબેલા છે. વાઘ સિંહ વરુ આવીને ખાઈ જાય ને તો એ બહારમાં એ ખાઈ જાય છે, અને આ બાજુ મુનિરાજ છે ને મોહ રાગ દ્વેષને ખાઈ જાય છે, મને નાશ કરીને મુક્ષે પધારે છે. એ સ્વવસ્તપ થયું, સમજાય? એને સહન કર્યું ના કહેવાય, એમને ઉપસર્ગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો કહેવાય. જ્યારે અનંતવાર મારી સ્થિતિ શું થઈ કે મારી ઈચ્છા નહોતી છતાં પણ મારે પરવશ થઈને સહન કરવું પડ્યું. હું એ જે પાપના ઉદય આવે ને ભાગતો રહ્યો છતાં પણ પાપના ઉદય ચાલુ જ રહ્યા. એ સાચો વે નહોતો. આજે કહે છે કે અંદરમાં આત્માના આશ્રય તપશ્ચર્યા કરવામાં આવે છે તો પુરાના બાંધેલા કર્મ ભસ્મીભૂત થઈ જાય છે અને કાયમ માટેનો નિવેડો આવી જાય. પરમેનન્ટ સોલ્યુશન વાળી વાત છે એ ગાડી તો. એટલે કહે છે તુમરી સમજશો ઈ સમજ હમે. પ્લીઝ પિતાજી, તમે એમને મહેરબાની કરીને મિસગાઈડ ના કરો, મિસગાઈડ ના કરો. અમે બરાબર, અમારું આ એકદમ કોન્ક્રીટ કામ છે અમારું. જુઓ આગળ કહે છે, જુઓ પોષ માસની વાત કરે છે. હવે
પોષ અર્થ અરુ લે હું ગયંદ ચોરાસી લખ લખ સુખ કંદ કોડી અઠાર હે ઘોડા લે હું લાખ કોડી હલ ચલત ગિને હું.
પિતાજીએ બીજું પાછું ફેંક્યું હવે અક્ષયભાઈ. પેલા પેલું બતાવ્યું કે ત્રણેય ઋતુમાં આવું હોય છે ને, આમ હોય છે ને, વાઘ સિંહ ને કાનમાં પેલા વિચ્છીઓ ઘર બનાવે છે, ડરાવ્યા, સમજાવે છે કે નહીં? હવે કહેશે બધા પ્રલોભન આપ્યા કે જુઓ હું તમને ઉત્તરાધિકારી બનાવું, મારી હાજરીમાં કોઈ પાછળથી ડિસ્પ્યુટ ના થાય, મારી હાજરીમાં તમને ઉત્તરાધિકારી બનાવી દઉં છું, હું રાજ્યાભિષેક તમારો કરી દઉં, તમારામાંથી જે પણ તૈયાર થાય એનો હું રાજ્યાભિષેક કરી દઉં છું. અને શું કરું છું? પોષ મહિનામાં એમ કહ્યું, પોષ મહિનો આવે એમ કહ્યું. અર્થ અર્થ એટલે આ સમજાય, સોનું ચાંદી ધન ધાન્ય. અર્થ અરુ લેહુ ગય, ગય એટલે હાથી, ગય એટલે આવે છે ને હય જય ગને આજ્ઞા, હય ગય એટલે હાથી. ચોરાસી લાખ, આ ચોરાસી લાખ હાથી છે. અને લખ સુખ કંદ, આ જે સોનું ચાંદી રત્ન વગેરે જે છે ને એ બધું જે છે જગતની દ્રષ્ટિએ જે કહે ને સુખ આપવા વાળી વસ્તુઓ છે એ બધું પણ હું તમારા નામે કરી દઉં છું. અને બીજી વાત, કોડી અઠાર હે ગોળા લ્યો, આ 18 કરોડ જે ગોળા છે એ પણ તમારા નામે કરી દઉં છું. અને લાખ કોડી હલ ચલત ગિને હું, આ કે છે 1 લાખ કરોડ જે હળ છે ને એ પણ તમારા નામે, 18 કરોડ ઘોડા પણ તમારા નામે, 84 લાખ હાથી, અને જેટલું બધું સોનું ચાંદી વગેરે જે છે ને અર્થ જેટલું એ બધું પણ તમારા નામે કરી દઉં છું. હજુ આગળ કહે છે, જુઓ
લેહુ હલ લખ કોડી ષટ ખંડ ભૂમિ અરુ નવનિધિ બળી લો દેશ કોષ વિભૂતિ હમરી રાશિ રતનન કી પડી ધર દેહુ શિર પર છત્ર તુમરે નગર ઘોષ ઉચારી કે કુલ આપને કી રીતિ ચાલો રાજનીતિ વિચાર કે.
આ બધો વૈભવ તો બતાવ્યો પણ હજુ આગળ કહે છે, સાંભળો. લેહુ હલ લખ કોડી ષટખંડ, આ 6 ખંડ જે છે એ પણ તમારા નામે, સમજાય છે કે નહીં? ખાલી એક આર્યખંડ કહેવાય ને, એક બધા અભ્યાસી છો, એક આર્યખંડ અને 5 મલેજખંડ છે. એક આર્યખંડમાં આજનું જે ગૂગલ ભાઈ જે વિશ્વ બતાવે છે ને, એક આર્યખંડનો નાનો ભાગ જ બતાવે છે, સમજાય છે કે નહીં? કાંઈ નથી બતાવતા. હા, હવે કહે છે કે તું અમેરિકાનો પણ તું માલિક, સમજાય છે ને? યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, જે કે હોલેન્ડ, પોલેન્ડ, જે બધું કહેવાય બધાનો તું માલિક બેટા, જા, સમજાય છે કે નહીં? હા, સમજાય છે? જેમ અત્યારે કે આખું મુંબઈ તમારા નામે કરી દેવામાં, આખું મુંબઈ મારા નામે, સમજાય છે કે નહીં? હા, એમ કહેશે કે આર્યખંડની અંદર તો આ નાનો ભાગ છે, એ બધું એમના નામે કરી આપ્યું છે. બોલો હવે મોઢામાં પાણી છૂટે કે ના છૂટે? હા, કે આખું બધું મારા નામે. હા, અને એક આર્યખંડ ને પાંચ મલેચ ખંડ કેટલી પ્રોપર્ટી થઈ ગઈ, સમજે ને? કે પેલો વ્યાપારી તો ગણવા બેસી જાય ને કે આટલાનું આટલું તો આટલાનું કેટલું, હા ગણે ને કે આટલાનું આટલું, તો આવી મૂર્ખામી ના કરાય. હા, એટલે કે ગુરુદેવ શ્રી મળ્યા એટલે આમાં રંચ માત્ર. હા, જો તત્વ વિચારનો મહિમા, એટલા માટે હંમેશા ઘણી વાર હું તો કહું છું, ગુરુદેવ શ્રીએ એક અંદરમાં પોતાના ભગવાન આત્માને એક એક પોતાના અંદરમાં જે સમ્યક દર્શનનો વિષય જે છે ને, એક ત્રિકાળી ધ્રુવ ગાયક ભાવને ભગવાન તરીકે જોવાની દ્રષ્ટિ આપી. શુદ્ધ આત્મા બે દ્રષ્ટિ આપી ભાઈ, બે દ્રષ્ટિ. એક અંદરમાં શુદ્ધ આત્માને ભગવાન તરીકે જોવાની દ્રષ્ટિ આપી, અને આ જે ધન સંપત્તિ છે ને એને ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ આપી. શું કહ્યું? ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ આપી. સમજાય છે કે નહીં? પહેલી નજર આ સમજાય ને કે નવી ગાડી લાવ્યા 25 લાખ ને, તો પહેલું અંદરમાં એવું જે ધૂળ છે, સમજાય? ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ આપી. અને રિયલ છે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા, આ શરીર બહુ સારું લાગે છે, ધૂળ છે. પહેલા નંબરમાં ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ આ હશે, અને આને ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ હશે ને તો પર્યાય આપોઆપ અંદરમાં ચાલી જશે, એક મોટું એન્જિન કામ કરી જશે તમારે. જેમ ડબલ એન્જિન લાગે છે ને, કોઈ ઢાળવાળી જગ્યા હોય તો ડબલ એન્જિન લગાવવા પડે. એક તો બહારના જગતના પદાર્થોને કૃપાળુ દેવને કહ્યું ને, અહીંયા મુંબઈની ઘટના છે ને, મને ઘણી વાર થાય કે મુંબઈની ઘણી ઘટનાઓ એક વખત આખી બધી લખીને મુંબઈમાં મુંબઈની જે ઘટનાઓ છે ને એનો સ્વાધ્યાય કરવો જોઈએ. ગુરુદેવજીના પ્રવચનમાં ઘણી બધી મટીરિયલ મળી જાય છે, પણ એવું માઇન્ડ ક્યારેક બની જાય તો લખીએ ને. હા હા, તો સમજો ઘણી વખત વિકલ્પ આવી જાય, આવે ને એ વખતે વિકલ્પ પછી રહી જાય બધું. હા, તો જો સાંભળજો કે કૃપાળુ દેવને એક વખતે પૂછ્યું ને, એમની સાથે હતા કોઈ ભાઈ, તેમને પૂછ્યું કે કૃપાળુ દેવે પૂછ્યું કે આ સામે શું દેખાય છે? તો પેલા ભાઈએ કહ્યું કે આ તો શ્મશાન દેખાય છે. ત્યારે કૃપાળુ દેવે જવાબ આપ્યો કે અમને તો આખી મુંબઈ નગરી શ્મશાન જેવી દેખાય છે, આખી મુંબઈ નગરી અમને તો શ્મશાન જ દેખાય છે. આ છે ધૂળ તરીકે જોવાની દ્રષ્ટિ. આ છે, સમજાય છે કે નહીં? એ કહે છે અહીંયા ગાડી જુઓ. હા, અહીંયા એ બધું સમજાવે છે, પ્રલોભન આપે છે કે આ બધું તમે સંભાળો, છ ખંડનો વૈભવ તમારા નામે, અને ભૂમિ અરુ નવ પ્રકારની નિધિ, નવ નિધિઓ હોય છે ને ચક્રવર્તીને, અને બીજી લીટીમાં લખ્યું 14 પ્રકારના રતન, નવનિધિને 14 રતન પણ તમારા નામે, અને ત્રીજી લીટીમાં લખ્યું ધર દેહું સિર પર છત્ર તુમરે, હું જ મારી હાજરીમાં તમારો રાજ્યાભિષેક કરી દઉં છું. રાજ્યાભિષેક એટલે પાછળથી કોઈ જાતિની ગડબડ થાય નહીં, પછી કામ ચોખ્ખું છે આપણું, પછી તમને શું વાંધો હશે? તમને અંદરમાં ડાઉટ હોય કે હું કહું છું પણ હા પાડીશ ને, પછી પિતાજી ના પાડશે તો હા પાડશે ના, એના કરે હું કહું છું ને હું તમારા નામે કરી દઈશ. તુમરે ધર દેહ હું સિર પર છત્ર તુમરે નગર ઘોષ ઉચારી કે, નગરના રાજા કુલ આપને કે રીતિ ચાલો રાજનીતિ વિચારે. આ હવે આ પ્રકારેનું જે પ્રલોભન આપ્યું ને, હવે પુણ્યના ઉદય વાળું કે આ બધો આ બધી પુણ્યની સામગ્રી મળી છે, ભોગવો ને શાંતિથી, આટલી સરસ મજાનું છે ને. આજ સુધી હું ભોગવતો હતો ચક્રવર્તી તરીકે, હવે હું જઉં છું જંગલમાં, હવે તમે ભોગવો. હવે ભોગવવાની વાત કરી ને, ભોગવવાની પેલું ડરાવવાની વાત હતી, નરક ને યાદ કર્યા ભાઈ, ડરાવવાની વાત હતી કે નરકના દુઃખો ને યાદ કરે કે નરકમાં ઘણા દુઃખો ભોગવ્યા હશે, માટે તમે ચિંતા નહીં કરો જંગલમાં વાઘ સિંહ હશે તો શું થશે, અમે મોક્ષે ચાલ્યા જઈશું. એ શરીરને ખાશે ને, અમે કહેશે કે અંદરમાં ડૂબીને મોક્ષે પધારીશું. એવી રીતે આવી જાતિના પુણ્યના ઉદયનું પ્રલોભન આપ્યું કે આવું બધું ભોગવો. તો હવે દીકરાઓ જે જવાબ આપે છે, સાંભળજો જરાક.
અહો કૃપા નિધિ તુમ પરસાદ, ભોગે ભોગ સુબે મર્યાદ.
અહો अबन भोग की हम को चाह भोगन में भूले शिवरा।
समीर भाई ख्याल आवे से शू एक एक लाइनों भरी से शू बोलिया पहलू शू क्यू दीकरा जवाब आप के अहो कृपा निधि पिताजी ने कहे अहो कृपा निधि तुम प्रसाद अमे तमारा घरे जन्म्या ने अमे तमारा घरे जन्म्या एटले पछी भोगे भोग सु बेमर्याद तमारो भाव ख्याल है ने अमे चक्रवर्ती ना त्यां जन्म्या एटले पछी अमारा माटे भोग विलासनी थोड़ी कोई कमी हती अमे कोई फूटपाथ पर तो जन्म्या नहोता अमारे कोई जातनी कमी तो होती नहीं एटले तमे जे आ बधा पांच जना विषय भोगना जे प्रलोभन अमने ललचावो छो ने जो सांभळो भोगे भोग सु बेमर्याद मन मुकी ने अमे बधा भोग तो भोगव्या छे। हजू आगळ कहे छे शू कहे छे जो अब न भोग की हमको चाह हवे अमने एनी रंच मात्र एवो विकल्प छे नहीं के आ जो भोगववानुं रही गयु बधु बेमर्याद भोगव्या छे અને તકલીફ એમાં શું થાય જો માઇનસ પોઈન્ટ બતાવે છે એક બાજુ ભોગવવાનું કશું બાકી રહ્યું નથી એટલે એ તરફથી પણ અમે ક્લિયર છીએ અને બીજી વાત ભોગન મેં ભૂલે શિવરા ભાઈ હિતુભાઈ હા ભોગન મેં આ ભોગ ભોગવવામાં તો આખો રસ્તો બદલાઈ ગયો ભોગ ભોગવવામાં તો જવાનું નીચ ગતિમાં જવાનું થાય છે ભૂલન કે ભૂલે શિવરા જવાનું હતું મોક્ષમાં અને ટ્રેન બિલકુલ ખોટી પકડાઈ ગઈ સમજાય છે કે નહીં હા જેમ કે પેલા સુરત આગળ ગુજરાત મેલ બંને ભેગા થાય છે અક્ષયભાઈ એક અમદાવાદ થી ઉપડે ને ગુજરાત મેલ એ જ વખતે મુંબઈ થી ગુજરાત મેલ ઉપડે બંને સુરત ભેગા થાય હવે સુરત થી બેસવાડો ભૂલમાંથી જવું હોય અમદાવાદ અને આ બાજુ ગુજરાત મેલમાં બેસી જાય ને તો ઊંધી ગાડીમાં બેસી જાય જવું છે અમદાવાદ અને મેલ આ બાજુ મુંબઈ આવાડા બેસી ગયો ને કે કોઈને પછી ગુજરાત મેલ ખા ગુજરાત મેલ છે ગુજરાત મેલ છે એટલે બિચારો બેસી તો જાય એને જવું છે અમદાવાદ અને પહોંચી જાય છે ક્યાં મુંબઈ ટ્રેન ખોટી પકડાઈ જાય એમ એકમાં નરકમાં જવાનો રસ્તો છે ભોગોનો રસ્તે નરકમાં જવાની ટ્રેન છે અને અંદરમાં આત્માનો પ્રેમ છે મોક્ષમાં જવાનો રસ્તો છે અને ભોગોનો પ્રેમ જે છે ને એ કહે છે મોક્ષ માંથી દૂર લઈ જાય છે સંસારમાં રખડાવે છે એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે આ બધા પ્રલોભનો આપવાનું પણ શું કરો બંધ કરો તમે અમારા વેલવિશર છો ને ખરેખર શા માટે આવું કહો છો તમે અમને હજુ આગળ કહે છે જુઓ राह भूले मुक्ति की बहु बार सुर गति संचरे वाह हजू तो खरा हजू तो भाई समझो अमे चक्रवर्ती ना त्या उत्पन्न थया ने एटले आ बधु भोगववा मळ्यु ए तो बराबर छे पण एनाथी पण पिताजी आगळ सांभळो अमे अनंतवार देव गतिमां पण जन्म्या छीए સ્વર્ગમાં દેવોમાં જન્મ્યા એટલે ચક્રવર્તીના પુણ્ય કરતા પણ ત્યાં તો ઘણા ઊંચા પ્રકારના ભોગ હોય છે એ અમે ભોગવ્યા છે એમાં શું બાકી રહ્યું છે રાહ ભૂલે મુક્તિ કી બહુ બાર સુરગતિ સંચરે જહાં કલ્પ વૃક્ષ સુગંધ સુંદર અપ્સરા મન કો હરે અહીંયા રાણીઓ હતી ને ત્યાં અપ્સરાઓ હોય છે સમજાય છે કે નહીં તેવી જાતિના પણ ભોગ તો અમે ભોગવ્યા છે પણ હવે સાંભળજો જો ઉદદીપી નહીં ભયા તિરપત ઓસ પી કે દિન જિયા તુમરી સમજ સોઈ સમજ હમરી હમે નૃપ પદ ક્યો દિયા શું કહે છે જે વ્યક્તિ આખા સમુદ્રોના સમુદ્રોનું પાણી પી જાય તો પણ તૃપ્ત ન થાય હવે એને એક નાનકડું પાણીને એક ચમચી જેટલું પાણી મળે એમાં તૃપ્ત થોડો થઈ જાય શું કહ્યું સમજાય છે કે નહીં સમુદ્રોના સમુદ્ર પાણી પી જાય તો પણ તૃષા શાંત ન થાય અને ચમચી જેટલું પાણી મળે થોડો તૃપ્ત થઈ જાય એમ દીકરાઓ એ કહે છે કે આ આ આ ચક્રવર્તીની જે ભોગ સામગ્રી છે ને ચમચી જેટલું છે એ કેવું છે તમે જે અમને પ્રલોભન આપો છો ને નવ નિધિ ને ચૌદ રતન ને ચોરાસી લાખ હાથી ને આ સોનું ચાંદી ધન ધાન્ય ને બધું છે ને એ તો કહેશે કે દેવોમાં જે ભોગ ભોગવ્યા ને એની સામે આ તો કશું છે જ નહીં અને દેવોના ભોગ ભોગવ્યા ને તો પણ અમને સુખ રંચ માત્ર મળ્યું નહીં તો પછી આમાં તો સુખનો પ્રશ્ન છે જ નહીં જો
જો ઉદધી પી નહીં ભયા તિરપતૃપ્ત, ઉદધી એટલે દરિયો, જો ઉદધી પી નહીં ભયા તિરપત, ઓસ પી કે, ઓસ એટલે ચાલ ઝાકળનું બિંદુ, ઓસ પી કે દિન જીયા, કે દિન જીયા, ઓસ પી કે દિન જીયા, કે દિન જીયા એટલે કેટલા દિવસ કાઢશે, સમજાય છે કે નહીં, કેટલા દિવસ કાઢે પાણી ને, કેટલો દિવસ કાઢશે, એમ કે છે કે આ બધું તમે નવનિધિ ને ચૌદ રત્ન કેટલા દિવસ નીકળશે અમારા એનાથી, કેટલા દિવસ નીકળશે. માટે તુમરી સમજ સોઈ સમજ હમરી, તમારી જે ડિસિઝન છે એ જ અમારું, તુમરી સમજ સોઈ સમજ હમરી. હમે નૃપદ કયો દિયા, હા હા છે ને, એક એક જુઓ ભાઈ આ. હવે જો પૂજ્ય ગુરુદેવ શ્રી ના મળ્યા વગર આનો અર્થ સમજાય, એની અંદર બધું લુખું લુખું લાગે ને, જેમ શાકની અંદર લવણ મળી જાય ને, શાકમાં લવણ મળી જાય તો બધો ટેસ્ટ બદલાઈ જાય, એમાં ગુરુદેવશ્રીનું તત્વજ્ઞાન છે ને, આ બધાની અંદર એક પ્રકારની સુગંધ મીઠાશ આવી જાય છે, એની અંદર મીઠાશ આવી જાય છે. હા હા, નહીં તો તમે પાંચ ઇન્દ્રના વિષય ભોગમાં સુખ નથી કોના બળે બોલશો ભાઈ હિતેનભાઈ, પાંચ ઇન્દ્રના વિષય ભોગમાં સુખ નથી તમે કોના બળે બોલશો. અંદરમાં આ સ્વભાવના મહિમા વગર તમને વજન નહીં આવે ને. હા, અને ગુરુદેવશ્રીનો અનંત અનંત ઉપકાર એ રહ્યો કે ગુરુદેવશ્રી ધ્યેય તત્વ બતાવ્યું, સમ્યક દર્શનનો વિષય રિસર્ચ કરીને બતાવ્યો. જગતમાં ને પેલા સાયન્ટિસ્ટ રિસર્ચ કરે છે, રિસર્ચ, એમ પૂજ્ય ગુરુદેવે રિસર્ચ કરીને, હા અનુભવ તો ખરો જ, રિસર્ચ કરીને આ કહે છે કે જગતના જીવોને સમ્યક દર્શનનો વિષય બતાવ્યો, વિષય બતાવ્યો ભાઈ. હા, આ મોટું રિસર્ચ છે, નહીં તો વિષય જ ગાયબ હતો. સમ્યક દર્શન, સમ્યક દર્શનની વાત તો કરતા હતા, પણ સમ્યક દર્શન જેના આશ્રય થાય એ ગાયક ભાવ, જેમ તિરોભૂત કહેવાય ને, એ સભાની અંદર પણ તિરોભૂત હતો, સ્વાધ્યાયમાં પણ તિરોભૂત હતો ભાઈ, સ્વાધ્યાયમાં તિરોભૂત હતો. હા, પણ સ્વાધ્યાયમાં આવિર્ભૂત થયો ને તો ક્યારે જીવની પરિણતિમાં પણ આવિર્ભૂત થશે. હા હા, આજે સવારે જ હતું ને પ્રવચનમાં, હજુ તો વિકલ્પવાળી દશામાં પણ ખોટી વાતો કરે તો નિર્વિકલ્પ દશા ક્યાંથી થશે. આગળ જુઓ, માં મહિનો આવે, શિયાળાનો છેલ્લો મહિનો, શું કહે છે આપણે, માઘસધેન સુરન તે સોય, ભોગ ભૂમિયન તે નહીં હોય, હર હરિ અરુ પ્રતિહરિ સે વીર, સંયમ હેત ધરે નહીં ધીર. પિતાજી સંયમની વાત કરે કે જો દીકરાઓ, આ સંયમની વાત એવી છે ને કે માઘ મહિના વખતે આ પ્રપોઝલ કરે છે કે આ જે દેવો હોય છે ને, દેવ માઘ પછી કે સધેન સુરન તે સોય, આ જે દેવલોકના દેવો હોય ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી, સંયમ ને અંગીકાર કરી શકતા નથી. અને બીજા નંબર માં ભોગ ભૂમિયા જીવોને પણ ચોથા ગુણસ્થાન થી ઉપર હોતું એ પણ સંયમ ને અંગીકાર કરી શકતા નથી. અને ત્રીજે નીચે લખે છે હર હરિ અરુ પ્રતિહરિ, નારાયણ અને પ્રતિનારાયણ, નારાયણ અને પ્રતિનારાયણ જે છે પણ ખબર છે બંને મરીને ક્યાં જાય છે, ભણે નરે નરકમાં જાય છે, એ પણ સંયમને અંગીકાર કરી શકતા નથી. આવા મોટા જે છે એ સંયમને અંગીકાર કરી શકતા નથી. અને તમે જે ડિસિઝન લઈ રહ્યા છો એમાં સંયમ વાળો માર્ગ છે. માટે ફરીથી હજુ એક વખતે બરાબર વિચારી લો, જેમ પેલા વેવિશાળ વખતે નથી કહેતા, જો ફરી એક વખતે, હજુ તમારે બે એક વખતે ફરી મીટિંગ કરો, ફરી વખત વિચાર, પછી જો એક વખતે નક્કી થઈ ગયું પછી તમે કાલે ઉઠીને એમ કહો હા કે ના માને આમ છે ને આમ છે, તો નહીં ચાલે, તો નહીં ચાલે, એક વાર ફરી વિચાર કરી લો. એમ પિતાજી દીકરાઓને કહે છે કે જો આ સંયમ જે છે ને, હજુ આગળ નારાયણ પ્રતિનારાયણની તાકાતનું વર્ણન કરે છે કે નારાયણ પ્રતિનારાયણની તાકાત કેવી હોય છે. બહારમાં એવી તાકાત હોય છે કે દુશ્મનોને આમ ત્યાં પછાડી નાખે, કોટી શિલાને આમ ઉછાળી નાખે, એક આમ લાકડી ઉછાળીને આમ ટુકડા કરી નાખે, એમ કોટી શિલાને એવી જાતિના બલવાન જે વ્યક્તિ કહેવાય ને એવા લોકો પણ સંયમને ધારણ કરવામાં પાછા પડી ગયા છે. માટે ફરીથી હજુ એક વખતે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરતા પહેલા હજુ પણ તમારે એક વખત વિચાર કરવો તો કરી લો. અને દીક્ષા અંગીકાર કર્યા પછી કાલે ઉઠીને પાછા કહેજો કે ના મારે પાછા ઘરમાં ચાલ્યા જવું છે, તો એવું ના કરતા, મુનિધર્મને લજવાય એવું ના કરતા એમ કહેવું છે. જો સાંભળો આગળ કહે છે, संयम को धीरज नहीं धरे नहीं टरे रण में युद्ध सुम जो शत्रुगण गजराज कुम दल मले पकर विरोध सुम पुनि कोटि शील मुद्गर समानी देय फेक उपार के कुल आपने की रीति चालो राजनीति विचार के।
आ नारायण प्रति नारायण ना बड़ बताव्या छे, देवो नु बड़ बतावी छे। संयम को धीरज नहीं धरे नहीं टरे रण में युद्ध सु, ए आज ऐसे रण नी अंदर युद्ध नी अंदर कोई ना थी पाछा ना पड़या, पर संयम में पाछा पड़ी गया। जो शत्रुगण गजराज कुम हाथी जेवा कहवा ने मोटा मोटा ताकत वाला शत्रु जैसे ने दल मले पकर विरुद्ध सु विरोधी शत्रुओं ने आम आम करीने चकनाचूर करी नाख्या। त्रीजी लिट्टी मतलब पुनी कोटी शिला, कोटी शिला मुदगर समान आम कहीं आम उखाड़ी ली थी कोटी शिला मोटा न उपाड़ी सके अने दे फेंक उखाड़ के। पर आवा जीवो पण संयम ने धारण करी सक्या नहीं, माटे फरी थी तमे हजू एक वक्त विचार करो, राजनीति नो पण विचार करो, अपना कुड़क्रम नो पण विचार करो। हवे दीकराओ जवाब आपे छे, सांभळो।
बंध योग उद्यम नहीं करे ए तो तात कर्म फल भरे बांधे पूरव भव गति जिसी भुगते जीव जगत में तिसी जीव भुगते कर्म फल कहो कौन विधि सही यम धरे जिन बंध जैसा बांधियो तैसा ही सुख दुख सो भरे यो जान सब को बंध में निर्बंध का उद्यम किया तुमरी समझ सोई समझ हमारी हमें नृप पद क्यों दिया।
यहां बन्ने पड़खाती बात समझीशु आपने, समय थी गयो छे एनी वात आपने कालना स्वाध्याय में चर्चा करीशु। आपने
ओ जगत ना जयवंत वातो ओंकार नाद जिननो जयवंत वातो जिनना समो शरण सौ जयवंत वातो नेति सचार जगमा जयवंत वातो नमो तीर्थ नायक ने नमो ओंकार नाद ने ओंकार सांगर्यो जेने नमो ते कुंद कुंद ने अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि देवनो जिन कुंद कहननो जिन कुंद ध्वनि आप्या अहो ते गुरु राजनो।
अशरीर सिद्ध दशाएं प्राप्त लोकागर विराजमान वर्तमान चौबीसना रुष्पादी महर्पण चौबीस जिनेन्द्र भगवान नो जय हो। दिव्य धन्य ना दाता केवल ज्ञान कल्याण स्वरूप समोसम अशोभमान श्रीमंदरादि अजीत वेरे पर्यंत विश्वमान जिनेन्द्र भगवान नो जय हो। वर्तमान अवसर पर समय ध्रुवधाम ने धक्ति धोनी दखावनार अखंड साधना प्रतीक श्री बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। दिन मुखोद्भवित परम वितराक स्वरूप दाता नित्य बोधक परमागम समय सार प्रवचन सारादि समस्त जिनवाणी महात्नो जय हो। सदेह विदेह नो प्रवास करी भरत क्षेत्र भव्य भक्तों ने तथा अंबाको ने जिनवाणी मातना भेटना करावनार भगवान श्री कुनकुंद आचार्य देव आदि आचार्य पदे साधु गुरु भगवंतो नो जय हो। लाखों करोड़ भक्तों तारणहार अम भक्तों ने मोहन निदामासी जगाड़नार अनंत अनंत उपारी श्री कहान गुरु देव नो जय हो। કહન ગુરુ કેળાય ધર્મરત પ્રસમૃતિ ધન્ય તર્પજે ભગવતી માતનો જય હો. મુનિ દર્શના પુરવસોની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ વિતરાક સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાણી ભારતી તો હે જપો દિન રૈન જો તેરી સરળા ગ્રહે સો પાવે સુખ ચૈન જાવાણી કે જ્ઞાન તે સુજેલો કાલો સો વાણી મસ્તક નમું સદા દેત હું તો. બોલો પરમ મિત્રાક્ષરો બતાવનારી નિત્યબોધક સમય સાધી સમસ્ત જિનવાણી માતનો જય હો.